વ્યવસાય. આશરે ઈસવી સન 1945નું વર્ષ છે. પાટણ શહેરમાં શાળા નિરીક્ષકો આજે ન્યૂ હાઈસ્કૂલ બહાર એક પછી એક એકત્ર થઈ રહ્યા છે. આવતી પેઢીને બરોબર શિક્ષણ મળી રહ્યું છે ને? બાળકોના જીવન ઘડતર માટે ઊભું કરાયેલું તંત્ર બરોબર કામ કરી રહ્યું છે ને? શાળા નિરીક્ષકો માટે તો આ જ તેમનું રોજનું કાર્ય, એક મોટી જવાબદારી. દરેક શાળાનું શિક્ષણનું ધોરણ કેવું છે તે ચકાસવાની જવાબદારી તેમની. આજે તેઓએ પાટણની ન્યૂ હાઈસ્કૂલનું નિરીક્ષણ કરવાનું છે. બધા નિરીક્ષકો આવી ગયા પછી તેઓ અઘોષિત શાળામાં પ્રવેશ કરી એક પછી એક બધા વર્ગોનું નિરીક્ષણ કરી રહ્યા છે. એક શિક્ષકની શિક્ષણ પદ્ધતિ, જ્ઞાન, બાળકો પ્રત્યેની કરુણા અને પ્રેમભાવ, સ્વભાવની મૃદુતા, વર્તનની શુદ્ધિ, તે બધું દરેક નિરીક્ષકને સ્પર્શી જાય છે. આ બધા વર્ગોનું નિરીક્ષણ કરી તેઓ અંદરોઅંદર ચર્ચા વિચારણા કરી આ શિક્ષક વિશે શાળાના આચાર્યને વાત કરવા તત્પર થાય છે. આચાર્યશ્રીના કાર્યાલયમાં પ્રવેશ કરતા જ તેમના પગ થંભી જાય છે. આ શું? જે શિક્ષકને તેઓ હમણાં વર્ગમાં ભણાવતા જોઈને આવ્યા તેઓ તો અહીં આચાર્યશ્રીના કાર્યાલયમાં બેઠા છે. એક નિરીક્ષક તો તરત જ પાછા વળી વર્ગમાં તપાસે છે તો શિક્ષક તો એમને એમ ભણાવી રહ્યા છે. ફરી વળતા પગલે આચાર્યશ્રીના કાર્યાલયમાં આવે છે તો શિક્ષક તેમના તેમજ ત્યાં બેઠા છે. અવાક રહી ગયેલા નિરીક્ષકો ગડમથલમાં પડી જાય છે. ત્યાં તો આચાર્યશ્રી કહે છે, આપ કોણ છો? હું આપની શી સેવા કરી શકું? નિરીક્ષકો કહે છે, અમે શાળાના નિરીક્ષકો છીએ. આ તમારા શિક્ષકને અમે હમણાં જ વર્ગમાં ભણાવતા જોયા. ખૂબ જ ઉચ્ચ કોટીના શિક્ષક છે તેવી તમને વાત કરવા આવ્યા તો તેઓ તો અહીં તમારી સાથે બેઠા છે. આચાર્યશ્રી કહે છે, હા, આ છે નારાયણભાઈ ગીગાભાઈ ઠક્કર. હમણાં જ અહીં શાળામાં નોકરી શરૂ કરી છે. ખૂબ જ સારા શિક્ષક છે અને હોશિયાર પણ તેવા જ છે. હું અગત્યના કાર્યોમાં તેમની સલાહ લઉં છું. અમે બંને તો અહીં કલાક એકથી સાથે બેસીને કામ કરીએ છીએ. સાનંદ આશ્ચર્યયુક્ત નિરીક્ષકો થોડી વારે ત્યાંથી પ્રયાણ કરે છે. પાટણ શહેરનો આ પ્રસંગ ત્યારનો છે કે જ્યારે પૂજ્ય શ્રી નારાયણ મામા બીએસસીના અભ્યાસ દરમિયાન સુરતમાં માંદા પડ્યા બાદ પૂજ્ય શ્રી લીલામાસી તેમને પહેલા મુંબઈ લઈ ગયા અને થોડું સારું થયા બાદ પાટણ લઈ આવ્યા. બીએસસીના છેલ્લા વર્ષમાં પ્રવેશ સમયસર ન મેળવાયો તેથી પૂજ્ય શ્રી નારાયણ મામાએ પાટણ ન્યૂ હાઈસ્કૂલ એટલે કે ઉચ્ચ વિદ્યાલયમાં શિક્ષકની નોકરી લીધી હતી. સીમિત આવક હોવાથી રોગનાથ પોળમાં ભાડે ઘર લીધું. ત્યાં ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ ગણો. એક વખત પૂજ્ય શ્રી લીલામાસી પ્રત્યે દોરડું ઉલાડ્યું. દોરડું દેખાય પણ બીજું કંઈ ન દેખાય તે સર્વેનું પૂજ્ય શ્રી નારાયણ મામાએ મોક્ષ કર્યો. ત્યારબાદ પૂજ્ય શ્રી મામા માસીએ ગિરધારી પાડામાં 6 રૂપિયા માસિક ભાડાનું બીજું ઘર ભાડે લીધું. ત્યાં પણ તેવી જ પરિસ્થિતિ હતી. ત્યાંના અસદગતિએ ગયેલા જીવોનો પણ પૂજ્ય શ્રી નારાયણ મામાએ મોક્ષ કર્યો. અમુક બુદ્ધિજીવી વર્ગને એક જ સમયે 2 જગ્યાએ દેખાવું કે ભૂત પ્રેતજનનું અસ્તિત્વ કપોળ કલ્પિત લાગતું હોય છે, પરંતુ વિજ્ઞાને એટલી બધી પ્રગતિ કરી લીધી છે કે આ બધાની શક્યતા સાબિત થતી આવે છે. એક તેવી વૈજ્ઞાનિક શોધ થઈ છે કે પ્રકાશનો કણ, જેને ફોટોન કહે છે, તે એક જ સમયે બે જગ્યાએ દ્રશ્યમાન હોઈ શકે છે. વૈજ્ઞાનિક રીતે ગુરુત્વાકર્ષણના આધારે તેવી પણ શોધ થઈ છે કે માત્ર 4-6% સૃષ્ટિ આપણને દ્રષ્ટિગોચર છે, બાકીની સૃષ્ટિ આપણને દ્રષ્ટિગોચર નથી. એટલે તેવા જીવાત્માઓ કે જેમના સ્થૂળ કે સૂક્ષ્મ દેહ આપણને દ્રષ્ટિગોચર ન હોય, તેમના અસ્તિત્વની શક્યતા નકારી શકાય તેમ નથી. પૂજ્ય શ્રી નારાયણ મામાએ તો જાણે અસદગતિએ ગયેલાનો આવી રીતે મોક્ષ કરવો તે નાનપણથી જ નક્કી કર્યું હોય તેમ પૂજ્ય શ્રી શાકુબા સાથેના વઢવાણના ઘરથી જ મોક્ષ કરવાનું શરૂ કરી દીધું હતું. એક વખત પૂજ્ય શ્રી મામા માસી તથા પૂજ્ય શ્રી સોમચંદ બાપાના બહેન પૂજ્ય શ્રી દિવાળીબા ત્રણેય જણ એક ઓળખીતાને ત્યાંથી રાત્રે ઘરે જતા હતા અને માર્ગમાં આવતા કાશી કૂવા પર રહેલા અસંખ્ય અસદગતિએ ગયેલા જીવોનું પૂજ્ય શ્રી નારાયણ મામાએ મોક્ષ કર્યો હતો. તેવી જ રીતે બળદિયામાં છતેડીએ પૂજ્ય શ્રી નારાયણ મામાએ અનેક વખત અસદગતિએ ગયેલા ભૂત પ્રેતાદિકનો મોક્ષ કર્યો છે તે વાત અનેક લોકોએ નજરે નિહાળી છે. પાટણમાં થોડો સમય નોકરી કર્યા બાદ પૂજ્ય શ્રી નારાયણ મામાએ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ સૌપ્રથમ દરિયાપુર અમદાવાદમાં આવેલ પ્રીમિયર હાઈસ્કૂલમાં શિક્ષકની નોકરી સ્વીકારી. તથાપિ ત્યાં પ્રામાણિકતામાં બાંધછોડ કરવી પડે તેમ હોવાથી ત્યાં રાજીનામું આપી દીધું. તે સમયે શ્રી કેશવલાલ કારભારીના પિતાશ્રી અમદાવાદ મંદિરના કારભારી હતા. તેમને પૂજ્ય શ્રી નારાયણ મામાની આધ્યાત્મિક સ્થિતિની જાણ હતી. તે પિતાશ્રીની કેલિકો મિલના માલિક સાથે ઓળખાણ, કેલિકો મિલના માલિકના પત્નીને ક્ષયરોગ એટલે કે ટીબી થયો હતો અને કોઈ ઉપચાર કામ આવતા ન હતા. તે મિલના માલિકની પૂજ્ય શ્રી નારાયણ મામા સાથે કારભારી પિતાશ્રીએ ઓળખાણ કરાવી ત્યારે તે મિલ માલિકે પ્રાર્થના કરી, મારા ધર્મપત્નીનો રોગ મટાડો. ત્યારે પૂજ્ય શ્રી નારાયણ મામાએ તેમને શ્રીજી મહારાજની મૂર્તિ આપી કહ્યું, તેઓ જે કંઈ પણ જમે તે પહેલાં આ મૂર્તિને અર્પણ કરે અને પછી જમે, શ્રીજી મહારાજ સારું કરશે. તે પ્રમાણે અનુસરણ કરવાથી તેમના પત્નીને ક્ષયરોગ સાવ મટી ગયો. મિલ માલિકને પૂજ્ય શ્રી નારાયણ મામાનો બહુ ગુણ આવ્યો અને જ્યારે જાણ્યું કે પૂજ્ય શ્રી નારાયણ મામાએ DTC એટલે કે ડિપ્લોમા ઇન ટેક્સટાઇલ કેમિસ્ટ્રી કરેલું છે, તો તેમણે પૂજ્ય શ્રી નારાયણ મામાને મિલમાં ડાઈંગ અસિસ્ટન્ટના હોદ્દા પર ₹350 પગારથી રાખી લીધા. પૂજ્ય શ્રી નારાયણ મામા મિલમાં નોકરીએ લાગી ગયા છે. તેમના ઉપરી ડાઈંગ માસ્ટર ભટ્ટભાઈ છે. તેવે સમયે કે જ્યારે 50-60 રૂપિયાના માસિક પગારમાં સામાન્ય માણસનું ઘર ચાલી જાય ત્યારે તેમને ₹350 પણ વધુ પગાર છે. ખાધે પીધે સુખી અને સાધન સંપન્ન છે. તેમાં પણ હવે તો પૂજ્ય શ્રી નારાયણ મામા જેવા ખંતીલા યુવાન તેમના સહાયક છે. કાર્યનો બધો ભાર પૂજ્ય શ્રી નારાયણ મામાએ ઉપાડી લીધો છે, પરંતુ ભટ્ટભાઈને અસંતોષ છે, વધુ ને વધુ ધન મેળવવાની તૃષ્ણા છે. તે તૃષ્ણાએ તેમને અનૈતિક બનાવ્યા છે. ઉતરતી ગુણવત્તા ધરાવતા કપડાં રંગવાના રંગમાં તેમને દલાલી મળતી હોવાથી તેઓ ભૂતકાળમાં ઉતરતો રંગ ખરીદતા આવ્યા છે. આજે ફરી રંગનો સોદો કરવાનો દિવસ છે. ભટ્ટભાઈ વિચારે છે, આ નારાયણભાઈને પણ સોદો કરતા અને દલાલી લેતા શીખવાડી દો, એટલે મારે તે કામ પણ તેમને સોંપી દેવાય. તેઓ પૂજ્ય શ્રી નારાયણ મામાને બોલાવી કહે છે, તમે ખૂબ સરસ કામ કરો છો, હોનહાર છો, મહેનતુ છો, આ મેલ તમારી કદર કોઈ દિવસ નહીં જાણે, પણ હું હીરાનો પારખું છું, તમારા મોલ જાણું છું, એટલે તમને એક ખાનગી વાત કહું છું. આ વાત આપણી બંનેની વચ્ચે જ રહે, કોઈ ત્રીજાને ખબર ન પડે. પૂજ્ય શ્રી નારાયણ મામા કહે છે, ભટ્ટભાઈ તમે મારા ઉપરી છો, તમારે તો મને માત્ર કામ સોંપવાનું હોય, હું તે તુરત જ કરી નાખીશ. કહો શું કામ કરવાનું છે? ભટ્ટભાઈ કહે છે, આપણે બે ત્રણ રંગની કંપની પાસેથી ભાવ મંગાવીએ છીએ, પણ રંગ લેવાનો તો આ એક જ કંપની પાસેથી. પૂજ્ય શ્રી નારાયણ મામા કહે છે, ભટ્ટભાઈ એવું કેમ? તેમનો રંગ વધુ સારો હોય છે? ભટ્ટભાઈ કહે છે, ના ના તેમ નથી, આપણને તેમાંથી દલાલી મળે છે, તેમાં આપણા બંનેનો ભાગ. આપણે સમાજમાં રહીએ એટલે સહેજે પૈસાની જરૂર પડે, મિલના પગારમાંથી કેટલુંક થાય, બીજી આવક તો જોઈએ ને. પૂજ્ય શ્રી નારાયણ મામા કહે છે, ભટ્ટભાઈ તે તો અનીતિ કહેવાય, મિલના માલિક સાથે દગો કહેવાય, તેવો પૈસો શું કામનો? તેવે પૈસે તો રાત્રે નિંદ્રા પણ ન આવે. પૂજ્ય શ્રી નારાયણ મામાએ ભટ્ટભાઈને કંઈક આવું જ સમજાવ્યું હશે ને.
પચે નહીં પારખું નાણું, નાહકનું તે નક્કી નડશે.
પચે નહીં પારખું નાણું, નાહકનું તે નક્કી નડશે.
પશુ કે ઝાડ સરજીને વ્યાજ ગણી આપવું પડશે. પશુ કે ઝાડ સરજીને વ્યાજ ગણી આપવું પડશે, વ્યાજ ગણી આપવું પડશે.
પછે નહીં પારતું નાણું, નાહકનું એ નક્કી નડશે.
વચન તો શાસ્ત્રો ના જે જે પડે નહીં તે કદી ખોટા વચન તો શાસ્ત્રોના જે જે પડે નહીં તે કદી ખોટા પડે નહીં તે કદી ખોટા વિચારી ચાલજો વીરા વિચારી ચાલજો વીરા આવશે દુખડા મોટા વિચારી ચાલજો વીરા આવશે દુખડા મોટા આવશે દુખડા મોટા
પછે નહીં પાર તું નાણું
નાવે દગાદી ધા સગા સારું કુબુધિ કામ તે નાવે કુબુધિ કામ તે નાવે દેહ સુખ સારું જ્યાં ત્યાં દોડ્યો દેહ સુખ સારું જ્યાં ત્યાં દોડ્યો મનમાં જે મજ ફાવે દેહ સુખ સારું જ્યાં ત્યાં દોડ્યો મનમાં જે મજ ફાવે મનમાં જે મજ ફાવે
પછે નહીં પાર તું નાણું
જાશે પાપના પોટલા બાંધિયા આતમ એકલો જાશે આતમ એકલો જાશે નારાયણ દાસ કહે સાચું નારાયણ દાસ કહે સાચું મૂઢ ત્યાં માર બહુ ખાશે નારાયણ દાસ કહે સાચું મૂઢ ત્યાં માર બહુ ખાશે મૂઢ ત્યાં માર બહુ ખાશે
પછે નહીં પાર તું નાણું
પૂજ્ય શ્રી નારાયણ મામાના સમજાવ્યા છતાંય ભટ્ટભાઈ સમજતા નથી. તેમને આંખે લાલચનો આંધળો પાટો બાંધ્યો છે અને કાને ધન લાલસાના તાળા વસાયા છે. પૂજ્ય શ્રી નારાયણ મામા વિચારે છે, અહીં નોકરી કરીશ તો અપ્રમાણિકતા કરવી પડશે, મારે હવે અહીં નોકરી થાય નહીં. તેમ વિચારી પૂજ્ય શ્રી નારાયણ મામા આટલી સરસ નોકરી ત્યાગવાનો નિર્ધાર કરી મિલથી નીકળી ઘર તરફ ચાલી રહ્યા છે. ત્યાં સરસ્વતી વિદ્યામંડળની શાળા બહાર શિક્ષકની પસંદગી કરવા માટેની પંક્તિ પડેલી જોઈ પૂજ્ય શ્રી નારાયણ મામા પણ તે પંક્તિમાં ઊભા રહી ગયા છે. તેમનો વારો આવ્યો અને શાળાના પ્રતિનિધિઓ સાથે પૂજ્ય શ્રી નારાયણ મામાનો ઇન્ટરવ્યૂ થયો. ત્યારે તેઓ પૂજ્ય શ્રી નારાયણ મામાથી ખૂબ જ પ્રભાવિત થયા છે. તેમણે રસાયણશાસ્ત્રની પ્રયોગશાળામાં લઈ જઈ પ્રશ્નો પૂછ્યા છે. પૂજ્ય શ્રી નારાયણ મામા ત્યાં બધા ઉપકરણો અને સાધનો ગોઠવેલા જોઈ કહે છે, આ સાધનો બરાબર ગોઠવ્યા નથી, આ રીતે ગોઠવાય, તેમ કહી તેઓ બધું સાચી રીતે ગોઠવી આપે છે. પ્રતિનિધિઓ વધુ પ્રભાવિત થયા છે અને તરત પૂજ્ય શ્રી નારાયણ મામાની નિમણૂક કરી દીધી છે. નિમણૂક પછી પૂજ્ય શ્રી નારાયણ મામા તેમને કહે છે, તમને ઇન્ટરવ્યૂ લેતા ન આવડ્યો, ઇન્ટરવ્યૂમાં આવા પ્રશ્નો પૂછાય, તેમ કહી પૂજ્ય શ્રી નારાયણ મામા પ્રતિનિધિઓને ઇન્ટરવ્યૂ લેતા શીખવે છે. તેમણે પૂજ્ય શ્રી નારાયણ મામાને માસિક રૂપિયા 60નો પગાર તથા દર વર્ષે 5 રૂપિયા પગાર વધારો તેવું નક્કી કરી નોકરીમાં રાખ્યા છે. પૂજ્ય શ્રી નારાયણ મામાને સરસપુર વિસ્તારની સરસ્વતી વિદ્યામંડળની શાળાની આ નોકરી પ્રામાણિક અને નૈતિક લાગી, તેથી તેમણે સ્વીકારી લીધી છે. પછી પૂજ્ય શ્રી નારાયણ મામા પૂજ્ય શ્રી લીલામાસી સાથે વાત કરતા કહે છે, આપણે શ્રીજી મહારાજના આશ્રિત છીએ, તે ખોટું કામ આપણાથી થાય નહીં. મિલની નોકરી છોડી શિક્ષકની નોકરી સ્વીકારી છે, પગાર 350 રૂપિયા માસિકને બદલે 60 રૂપિયા માસિક થઈ ગયો છે, તમે આટલા પગારમાં બધો વ્યવહાર સંભાળી લેશો ને, તેમ કહેતા પૂજ્ય શ્રી નારાયણ મામા પૂજ્ય શ્રી લીલામાસીને સવિસ્તાર બધી વાત કરે છે. પૂજ્ય શ્રી લીલામાસી કહે છે, આપણે તો શ્રીજી મહારાજ તે જ સાચું નાણું છે, અનીતિ અને અધર્મનો પૈસો શું કરવો છે. ત્યારે પૂજ્ય શ્રી મામા માસીના મનના ભાવો કંઈક આવા જ હશે ને.
રે શ્યામ તમે સાચું નાણું, રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું, રે શ્યામ તમે સાચું નાણું, રે શ્યામ તમે સાચું નાણું. રે તમ વિના સુખ સંપત કાવે, રે તમ વેના સુખ સંપત કાવે તે તો સર્વે મહાદુખ ઉપજાવે તે તો સર્વે મહાદુખ ઉપજાવે અંતે એમાં કામ કોઈ નાવે રે શ્યામ તમે સાચું નાણું રે મૂરખ લોક મરે ભટકી રે મૂરખ લોક મરે ભટકી જૂઠા સંગે હારે શિર પટકી જૂઠા સંગે હારે શિર પટકી એથી મારી મન વૃત્તિ હટકી રે શ્યામ તમે સાચું નાડું છે અખંડ અલૌકિક સુખ સારું છે અખંડ અલૌકિક સુખ સારું તે જોઈ જોઈ મન મોહ્યું મારું તે જોઈ જોઈ મન મોહ્યું મારું ધરાધન તમ પરવારું રે શ્યામ તમે સાચું નાણું રે બ્રહ્માથી કીટ લગી જોયું રે બ્રહ્માથી કીટ લગી જોયું જૂઠું સુખ જાણી લે વગોવ્યું જૂઠું સુખ જાણી લે વગોવ્યું મુક્તાનંદ મન તમ સંગ મોયું રે શ્યામ તમે સાચું નાણું રે શ્યામ તમે સાચું નાણું રે શ્યામ તમે સાચું નાણું
સરસ્વતી વિદ્યામંડળના તે સમયના સંચાલકોમાં ભારતના ભૂતપૂર્વ નાણામંત્રી શ્રી એચ એમ પટેલ તથા કેળવણીકાર શ્રી હરભાઈ ત્રિવેદી તથા રઘુભાઈ નાયક જેવાનો સમાવેશ થતો. તેઓ પૂજ્ય શ્રી નારાયણ મામાના કાર્ય, કાર્યક્ષમતા, કાર્યદક્ષતા, વ્યવહાર શુદ્ધિ, આચરણ શુદ્ધિ, શૈક્ષણિક પદ્ધતિ વગેરેથી ખૂબ જ પ્રભાવિત થયા અને ટૂંક જ સમયમાં સરસપુરમાં જ જે એન કન્યાશાળાના આચાર્ય પદે તેમની નિમણૂક કરી તે શાળાના આચાર્યોની યાદીમાં પૂજ્ય શ્રી નારાયણ મામાનું નામ લખાયેલું છે. આજે પણ સરસપુર વિસ્તારની આ કન્યા શાળા સરસપુરની સારામાં સારી શાળા કહેવાય છે. 4.2 ગૂગલ રેટિંગ છે. જેમ માં પોતાના બાળકને જાળવે તે રીતે જ પૂજ્યશ્રી નારાયણ મામાએ તે શાળાને વ્યવસાયિક જીવન પર્યંત સાચવી. શાળાના શિક્ષક હોય કે વિદ્યાર્થી, બધા જ પૂજ્યશ્રી નારાયણ મામા માટે તો પોતાના બાળક સમાન જ હતા. તેમના અધિકારો જાળવવા, તે અધિકારોની રક્ષા કરવી, શિક્ષકોના પગાર, વિદ્યાર્થીનું ભણતર, શાળાનું સંચાલન, આર્થિક વ્યવસ્થા વગેરે બધું જ પૂજ્યશ્રી નારાયણ મામા ખૂબ જ પ્રેમભાવ અને નૈતિકતાથી કરતા. તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા શિક્ષકો પૂજ્યશ્રી નારાયણ મામા નિવૃત્ત થયાના વર્ષો પછી પણ તેમને પોતાના ગુરુની જેમ પૂજનીય ગણતા. વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓ પણ જીવનના અનેક ક્ષેત્રે આગળ વધી પાછું વળી પોતાની સફળતાનો શ્રેય પૂજ્યશ્રી નારાયણ મામાને આપતા. ક્યારેક તેવું થઈ જાય કે આપણને પણ તેમના માર્ગદર્શન હેઠળ ભણવાનો કે ભણાવવાનો લહાવો મળ્યો હોત તો. આ સમય દરમિયાન ઈસવીસન 1967 સુધી પૂજ્યશ્રી નારાયણ મામા શાળા નજીક સરસપુરમાં તળિયાની પોળમાં રહેતા. 1967માં તેઓ નારાયણપુરા સર્વમંગલ સોસાયટીમાં રહેવા આવ્યા. કોને કયા નંબરનું ઘર આવે તેમાં ડ્રોમાં પૂજ્યશ્રી નારાયણ મામાને પહેલા નંબરનું ઘર મળ્યું. 1967થી પછી પૂજ્યશ્રી નારાયણ મામા એક સર્વમંગલ સોસાયટી નારાયણપુરામાં જ રહ્યા. પોતાના વર્ષોના અનુભવનો સાર પૂજ્યશ્રી નારાયણ મામાએ પોતાના રિસર્ચ પેપર મોડર્ન એજ્યુકેશન થિયરી વિથ રિસ્પેક્ટ ટુ ટીચિંગ માં ઢાળ્યો. તે રિસર્ચ પેપરને રાષ્ટ્રીય પુરસ્કાર પણ પ્રાપ્ત થયો. ઈસવીસન 1977માં પૂજ્યશ્રી નારાયણ મામાએ સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી. તે સમયે વિદ્યામંડળે તેમને થોડા વર્ષો હજુ શાળાનું સંચાલન કરવા વિનંતી કરી. તે વિનંતીને સવિનય અસ્વીકૃત કરી પૂજ્યશ્રી નારાયણ મામાએ સર્વજીવ હિતાવહ કાર્યો કરવા વ્યવસાયમાંથી નિવૃત્તિ લીધી. પૂજ્યશ્રી નારાયણ મામાના જીવનના આ દ્રષ્ટિબિંદુ પરથી આપણને તે શીખવા મળે છે કે નૈતિકતા, ધર્મ, આજ્ઞાપાલન, અણીશુદ્ધ વર્તન, કાર્યક્ષમતા, કાર્યદક્ષતા, સર્વહિત વગેરે ગુણોની મહત્તા આ લોકની મોટાઈ, સફળતા અને ધન કરતા અનેક ગણી વધારે છે. પરમ ધન તે પ્રભુ પ્રાપ્તિ અને પ્રભુનો રાજીપો તે છે. અને આ વાત ન માત્ર પૂજ્યશ્રી નારાયણ મામાએ પોતાના જીવનમાં ઉતારી આપણને શીખવી, પરંતુ પોતાના શિષ્યોને પણ શીખવી. 1982માં એક હરિભક્ત પૂજ્યશ્રી નારાયણ મામા પાસે એક પ્રશ્ન લઈ આવ્યા. મામા, મેં GNFC એટલે કે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝરના એમોનિયા પ્લાન્ટને બનાવવાનું કામ કર્યું. તે કામથી પ્રભાવિત થઈ GNFCએ મારી GPF એટલે કે ગુજરાત પોલ્ટ્રી ફાર્મને સિફારિશ કરી છે. 1.25 કરોડનું કામ છે. ત્યારે સામાન્ય માણસને માસિક 1500 રૂપિયા જેવો ઘરખર્ચ થતો. લગભગ 75-80% ફાયદો છે. મેં પહેલા કરેલા કામના પ્રમાણમાં આ કામ બહુ સહેલું છે અને વળતર પણ ઘણું વધારે છે. મારે આખી જિંદગી પૈસાની ચિંતા ન કરવી પડે તો આ કામ લેવું કે કેમ તેવો પ્રશ્ન થાય છે. પૂજ્ય શ્રી નારાયણ મામાએ તેમને કહ્યું, પૈસાનું તો શ્રીજી મહારાજ પૂરું પાડશે. આ કામ તમે કરો તો તમારે મરઘા માટેની જેલ બનાવવી પડે. આપણે કદી કોઈની જેલ ન બનાવવી. પછી તે હરિભક્તે તે કામ ન લીધું. આમ પોતાની પાસે આવનારને પૂરતું ધન મળી રહે તેવી તેઓ પ્રાર્થના કરતા, પરંતુ ધન માટે જરાક સરખું પણ અધર્મ જેવું લાગે તો કરવાની ના પાડતા. પૂજ્ય શ્રી નારાયણ મામાના જીવનના આ પાસામાંથી શીખવાની આ સૌથી અગત્યની વાત છે.